भी स्वाध्याय सदा करना। योगिंदु देव द्वारा रचित योग सार ग्रंथ विराजमान छे। पूज्य गुरुदेव श्री नु अत्यंत मार्मिक प्रवचन हमणा आपणे योग सार ग्रंथ ना आधारे सांभळ्यु अने एना पछी उत्तम संयम धर्मना स्वरूप विषय पर खूबज सरस पछी जो विषय छे ए विषय ना आगळ वधारी वर्णी गाथा सुधीनी चर्चा करी हती। पूज्य गुरुदेवश्री ना प्रवचन ना आधार 28 थी सार ग्रंथ मा 15 नंबर नु पानू छे। जीव तेज आत्मा छे। अनुयात वाचिए छे त्रण लोकना ध्येय जे जीव भगवान छे ते निश्चय थी आत्मा छे। ए प्रमाणे श्री जिनेश्वर देवे निश्चय लय थी कहू छे ए वात ने तू निसंशय जाण। संयम नी चर्चा आपणे थोड़ी लेशु जे विषय छे एमां वणी लेशु। पहले आपणे गाथाओ जोई लईए पछी संयम नी चर्चा करीने आगळ वधीए। जो अहीं एक शब्द आयो त्रण लोकना ध्येय। चार शब्द आवे छे एक ध्येय तत्व एक साधक दशा ध्येय तत्व बोली अने साधक दशा बाधक दशा साधक दशा साध्य दशा अने ध्येय तत्व। चार शब्द पकड़जो। सौथी पहला शु शब्द आयो बाधक दशा। आ ध्येय तत्व जे मैं कीधु ने कि शुद्धात्मा ए ध्येय छे जीव स्वरूपी आत्मा ए ध्येय छे जे त्रिकाली ध्रुव भगवान आत्मा छे ध्येय छे। ध्येय एटले आश्रय करवा योग्य परम उपादेय तत्व ए ध्येय छे। ध्येय एटले परम पारिणामिक भाव ए ध्येय तत्व छे। समझाय छे ख्याल आवे छे। नव तत्व मां छुपायेली जे आत्मज्योति छे ए ध्येय तत्व छे जेनो आश्रय परिणति ले अने परिणति सुख शांति आनंद रूपे परिणमे वितराग भाव रूपे परिणमे आजना धर्म निश्चय संयम रूपे परिणमे खरेखर ए आश्रय दातार सुखदातार उपकारी तत्व ध्येय छे। हवे ए ध्येय ने वच्चे राखो ए ध्येय तत्व ए ध्येय तत्व नी अने ए ध्येय तत्व मां परिपूर्णपणे लीन थवा वाली परिणति ए साध्य छे। चार वात समझाई बधाने। अगेन एक वार खाली सुबोईला आपणे चार शब्द त्रण छे ए पर्याय छे बाधक पर्याय बाधा छे दशा साधक दशा छे साधक दशा ए मार्ग छे साध्य दशा बड़ी जे मिथ्या अज्ञान मिथ्यात्व ए बाधक दशा। त्रण लोक ने त्रण लोक मां करे कर तारी व्रत तप संयम अंगीकार करे तो पण ले तो ए सातमी नरक नो नारकी ए एत्रमा रंच मात्र पण आच नथी आवी। चलो आगळ वधीए। बाधक दशा ना काळ मां पण भय तो भय रह्यो ख्याल आवे छे अप्रभावित रह्यो निरपेक्ष रह्यो। एना पछी जो 29 नंबर नी वात आत्मज्ञान विना। हवे आजनी जे बधी आ गाथा छे ने आत्मज्ञान विना व्रत आदि मोक्षना कारण थता नथी बराबर। जो अन्यथा छे ज्यां सुधी एक परम शुद्ध पवित्र भाव जाणवामां आवतो नथी। आ ध्येय ध्येयना विशेषण केवो छे ध्येय तत्व केवो छे एक केवो छे एक परम शुद्ध पवित्र भाव जाणवामां आवतो नथी त्यां सुधी मूळ अज्ञानी जीवो ने व्रत तप संयम अने मूळ गुणों ने मोक्षना कारण कही शकाता नथी। आजे घणो खुलासो आवी गयो के ए जे बधा आजे छे ने व्रत तप आखो काव्य छे कृपाळु जो तो गजब हने यम नियम संयम आप कियो पुनि त्याग अथा लियो ने केटली बधी वातो कही ने यह साधन बार अनंत कियो तटपी कछु हाथ हजू ना पर्य। कारण के प्रभु आश्रव तत्व अशुभ राग अपरलक्षी विकल्प ना आश्रय थी तने तारा ध्येय तत्व नी प्राप्ति नहीं। जे भाव बंद नु कारण होय जे भाव संसार नु कारण होय अरे जे भावे तीर्थंकर गोत्र नो बंद थाय ए तन खरेखर बंद छे ए मोक्ष नु कारण नथी। પોઈન્ટ ખ્યાલમાં છે? તો બહુ સરસ વાત આવી. અને ગુરુદેશે કીધું ને, એકડા વગર ના મીંડા, આખા પાના ને પાના ભરી ભરી નાખો, સમજાય છે? મીંડા લખી લખી લખીને, પરંતુ આગળ એકડો નહીં લખીએ તો એ મીંડાઓની કોઈ કિંમત. વર વગરના જાનને જાન ન કહેવાય, એને માણસોનું ટોળું કહેવાય. બહુ સરસ ગાથા. ચલો આગળ, આત્માને હવે 30 નંબરની વાત. ગુરુદેશે લીધું ત્યાં સુધી લઈએ આપણે, બરાબર ને? આત્માને જાણવો તે જ તે મોક્ષનું કારણ છે. અગેન, અહીં આત્મા એટલે ધ્યેય તત્વ, સમજાય છે ને બધાને? આત્મા એટલે ધ્યેય તત્વ. તો ધ્યેય તત્વને જાણવું તે જ મોક્ષનું કારણ. જાણેલાનું શ્રદ્ધાન થાય, જાણશે પછી માનશે અને એમાં લીન થશે. જાણવું એ જ્ઞાનનું પરમન, માનવું એ શ્રદ્ધાનું પરમન, અને એમાં લીન થવું એ આચરણ, અને એનું ફળ અતિન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય આનંદ, અનાકુળતા લક્ષણમય સુખ શક્તિ છે ને, સુખ શક્તિ. તો એ સુખ શક્તિનું પરમન પ્રગટ થાય. જો શું કીધું, આત્માને જાણો તો મોક્ષનું કારણ. તો નંબર 17 પર, જો જીવ વ્રત સંયમથી સંયુક્ત થઈને નિર્મલ આત્માને જાણે છે, અનુભવે છે, તો તે શીઘ્ર જ સિદ્ધિ સુખને પામે છે એમ જીનનાથનું કથન છે. બહારમાં વ્રત તપાદી હોય, સમજાય છે, પરંતુ એ વ્રત તપ મોક્ષનું કારણ ને ધર્મનું કારણ નથી. એ હોવા છતાં પણ એને ગોળ કરીને જયારે સ્વભાવ સન્મુખ જીવ થાય અને અંદરમાં શુદ્ધાત્માને જાણે, તો ખરેખર નિશ્ચયપૂર્વકનો વ્યવહાર ત્યારે કહેવાશે જયારે એ જીવ નિશ્ચય સ્વરૂપનું અવલંબન લે છે. તમને ખબર છે દ્રવ્યલિંગી મુનિના કેટલા પ્રકાર છે? દ્રવ્યલિંગી મુનિના કેટલા પ્રકાર છે, ખ્યાલ છે ગુરુના? હા, વેરી ગુડ. 4 પ્રકાર છે. હા, દ્રવ્યલિંગી મુનિના ઘણા બધાને કદાચ નહીં ખબર હોય, પણ બહુ ઈઝી છે. જો અહીંયા વાત આવી ને, દ્રવ્યલિંગી મુનિના 4 પ્રકાર છે. કયા 4 પ્રકાર છે? પ્રથમ સાંભળજો, દ્રવ્યલિંગી મુનિ એટલે બહારમાં મુનિ, મુનિ લિંગ છે, નગ્ન દશા છે, બહિરંગ, બહિરંગ સમજો, બહિરંગ નગ્ન દશા છે. 28 મૂળગુણનું અખંડ પાલન આગમ અનુસાર નિરતિચારપણે કરે છે. બાહ્ય, બાહ્યલિંગ. તો બાહ્યમાં બે વસ્તુ આવશે ને, બે વસ્તુ કઈ આવશે? કે 28 મૂળગુણ પાલન કરવાનો શુભ રાગ અને તદ અનુસાર શારીરિક ક્રિયા. બે વાત આવી, બે વાત છે, બે વાત મિસિંગ છે. શું કીધું? બે વાત તો છે પણ બે વાત મિસિંગ છે. કઈ બે વાત મિસિંગ છે? હજો પ્રથમ પ્રકારના દ્રવ્યલિંગ, બહારમાં 28 મૂળગુણનું પાલન કરે અને તદ અનુસાર શારીરિક ક્રિયા નિર્દોષપણે પાલે, તો પણ અગર અંદરમાં પ્રથમ ગણસ્થાન છે, સ્વભાવનું ભાન નથી, એ શુભ રાગ અને શુભ ક્રિયામાં એકત્વ છે, તો પ્રથમ ગુણસ્થાન વર્તી મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી, જે આપણે અનંત વાર થઈને આવ્યા. બહારમાં વ્રત અંગીકાર કર્યું કે નહીં, બોલો બોલો તોરલબેન. 28 મૂળગુણ નું અખંડ પાલન કર્યું કે નહીં, બોલો. પરંતુ અંદરમાં સ્વભાવના ભાન વગર, આ જીન નિજ સ્વરૂપના ભાન વગર, ધ્યેય તત્વના ભાન વગર પ્રથમ ગુણસ્થાન રહ્યો, અને એના ફળ સ્વરૂપ કાલે જ ગુરુદેશે કીધું ને, નવમી ગ્રેવિક કોણ જાય? કાલે આવી હતી ચર્ચા, નવમી ગ્રેવિક કોણ ઉત્પન્ન થાય? જે આખું શરીર સાડી નાખે અને એમાં મીઠું અને મરચું ભરી દે, તો પણ આંખની કોળ લાલ ના થાય એવા મંદ કશાય રૂપે પરિણમેલો જીવ સ્વભાવના ભાન વગર નવમી ગ્રેવિકમાં ઉત્પન્ન થાય. સમજાય છે? એટલો મંદ કશાયનો ભાવ છે, શુક્લી લેશિયા છે, પરંતુ સ્વભાવનું ભાન નથી. ચલો આ એક વાત થઈ, જરા સાંભળજો, વિષય થોડોક નવો છે પણ સાંભળજો. હવે બીજા પ્રકારના દ્રવ્યલિંગ, કેટલાક પ્રકાર કીધા? સમજાય છે ને? કેટલા કીધા? અરે બોલો એકવાર જોસ્તી, કેટલા થયા? એક. હવે બીજા પ્રકારના દ્રવ્યલિંગી મુનિરાજ. ઓહો, બહારમાં દ્રવ્યલિંગ છે અને અંતરંગમાં જયારે સામાયિકમાં બેસે, કોણ? વન જંગલમાં વિચરતા દ્રવ્યલિંગી મુનિ. સમજો, અંતરંગમાં જયારે સામાયિકમાં બેસે અને એક કશાય મિથ્યાત્વ અને એક કશાય છોકરીના અભાવપૂર્વક વિતરાગતા પ્રગટ થાય એટલે સમ્યક દર્શન પ્રગટ થાય, ચોથું ગુણસ્થાન પ્રગટ થાય, જ્ઞાની થઈ જાય, ભગવાનમાં લઘુનંદન થઈ જાય, પણ સમજાય છે, અને સ્વરૂપાચરણ ચારિત્ર પ્રગટ થાય એવા સમ્યક દ્રષ્ટિ ચતુર્થ ગુણસ્થાન વર્તી મુનિરાજને દ્રવ્યલિંગી કહેવાશે. આ બીજા પ્રકારના દ્રવ્યલિંગ. તમે કહેશો આત્મજ્ઞાન થઈ ગયું, સમ્યક દર્શન થઈ ગયું, તો પણ એમને આપણે દ્રવ્યલિંગ કેમ કહીએ છીએ? આગળ વધો, આવશે વાત ત્રીજા પ્રકારના. ચલો, ચતુર્ભુજ સ્થાન વર્તી એ મુનિરાજ સમ્યક દ્રષ્ટિ છે. અગેન એ મુનિરાજ સામાયિકમાં બેઠા અને અંદરમાં નિર્વિકલ્પ દશા આવતા હજી એક કશાય ચોકડીનો અભાવ થયો. અનંતાનુબંધી પછી કઈ આવશે? અપ્રત્યાખ્યાનાવરણનો અભાવ થયો. તો બે કશાય ચોકડીના અભાવપૂર્વકની વીતરાગતામાં ઝીલવાવાળા મુનિરાજ પર હજી પંચમ ગુણસ્થાન વર્તી દ્રવ્યલિંગી કહેવાશે. પંચમ ગુણસ્થાન છે, બે કશાયનો અભાવ થયો છે અને તો પણ દ્રવ્યલિંગી છે. આગળ વધો. એ જ મુનિરાજ અગેન સામાયિકમાં બેસે અને શુદ્ધ ઉપયોગ રૂપ નિર્વિકલ્પ દશા આવે અને એ શુદ્ધ ઉપયોગ રૂપ નિર્વિકલ્પ દશામાં ત્રણ કશાય ચોકડીનો ભાવ થાય. મિથ્યાત્વ તો ગયું, અનંતાનુબંધી તો ગઈ, અપ્રત્યાખ્યાનનો તો અભાવ થયો, હવે પ્રત્યાખ્યાનાવરણીય કશાયનો પણ અભાવ થાય અને ત્રણ કશાય ચોકડીના અભાવપૂર્વક ની વિતરાગતા પ્રગટ થતા પંચમ ગુણસ્થાનમાંથી સાતમા ગુણસ્થાનમાં જાય તો એ જીવને ભાવલિંગ પૂર્વક નું દ્રવ્યલિંગ કહેવાય. એ પણ દ્રવ્યલિંગ, પરંતુ આ ભાવલિંગ પૂર્વકનું દ્રવ્યલિંગ. અહીંયા ભાવલિંગ સંજ્ઞા અહીંયા પ્રાપ્ત. તમને ખ્યાલ આવ્યો વિષય? પ્રીતિભાભી સર શું બોલી, હાર પડ્યું? તમને સમજાય છે? બહારમાં લિંગ દ્રવ્યલિંગ છે, હા, અંદરમાં જે પરિણતિ છે, ઉપયોગ છે, શ્રદ્ધાન છે, એનો પલટો થતો જાય છે. અચ્છા ચલો, બીજી વાત, કોઈ પ્રથમ ગુણસ્થાન વર્તી દ્રવ્યલિંગ હોય તો ઇઝ ઇટ કમ્પલસરી કે ચોથામાં ને પાંચમામાં આવીને જ સાતમામાં આવે? ન, એ પહેલા ગુણસ્થાનમાં હોય, સામાયિકમાં બેસે, શુદ્ધાત્માનું અવલંબન લે, દ્વૈતત્વનું અવલંબન લે અને ડાયરેક્ટ ત્રણ કશાય ચોકડી ને ત્યાં ત્યાં ત્રણ કશાય ચોકડીના અભાવપૂર્વકની વિતરાગતા પ્રગટ કરી ભાવલિંગી થઈ શકે. ચલો ઠીક છે, આ થોડો વિષય આવ્યો એટલે કટિંગ પડ્યો હોય તો એને ડિલીટ કરી નાખજો, પરંતુ આ સમજાશે તો એમ લાગશે કે એવો અંદરમાં ધ્યેય તત્વનું અવલંબન લેતા અંદરમાં સ્વાભાવિક પરિણતિ સ્વયમેવ અંતર્મુખ થતા પરિણમે છે. જે આ તો એવી વાત છે ને, સમુદ્ર છે, હવે કોઈ એક જીવ મોટો લઈને આવે, કોઈ એક તપેલું લઈને આવે, કોઈ એક ટેન્કર લઈને આવે, કોઈ એક વાટકી લઈને આવે, તો હવે જે જે વાસણ લઈને આવે છે એને તો શું થશે બોલો? છે તો સમુદ્ર છે, તો અગાધ પાણીથી ભરેલો સમુદ્ર છે, પણ જે વાસણ લઈને આવે છે એ વાસણની જેટલી ક્ષમતા છે એને એટલું એ જળ પ્રાપ્ત થશે. સિમ્પલ ઉદાહરણ સમજાયું? તો ચતુર્ભુજ સ્થાન પંચ, આ બધા ભેદ કેમ પડ્યા? ધ્યેય તત્વ તો એક છે ને, ચતુર્થ વાળો પણ પહેલામાંથી ચતુર્થ ગુણસ્થાનમાં આવે છે, તો ધ્યેય તો એક જ છે, એક ધ્યેય ના એક હોય ત્રણ કાળમાં પરમારત્મ પણ, તે ધ્યેય તત્વનું અવલંબન ચતુર્થ વાળાએ પણ લીધું, પરંતુ એક કશાયના અભાવ પૂર્વકની વિતરાગતા પ્રગટ થઈ એટલે ચતુર્થ. પછી વધારે આનંદ આવ્યો તો પંચમ, વધારે આનંદ આવ્યો તો સાતમું, વધારે આનંદ. તમને સમજાય છે? એ ટેન્કર લઈને આવો તો ખ્યાલ આવે છે, એ ગજબ વાત છે. ચલો આગળ વધીએ. તો આપણે બે બે પોઈન્ટની વાત કરી, બાધક, સાધક, સાધ્ય, ધ્યેય, એ વાત કરી અને ચાર પ્રકારના દ્રવ્યલિંગી મુનિરાજની ચર્ચા આપણે આગળના આધારે કરી. આટલી બે વાત થઈ ગઈ, બધાને ખ્યાલ આવી? ભૂમિબેન ચલો હવે આગળ વધો. આત્મજ્ઞાન વિના એટલું વ્યવહાર ચારિત્ર વૃથા છે. 31 ગાથા આવી છે ને આપણે, 30 વાંચી જો. જો જીવ વ્રત સંયમથી સંયુક્ત, હા વાંચી આ વાંચી. હવે જો 31 જો, આત્મ શું છે? આત્મજ્ઞાન વિના એકલું વ્યવહાર ચારિત્ર વૃથા છે. અગેન સેમ છે, જ્યાં સુધી એક પરમ શુદ્ધ આપણ થયું, જ્યાં સુધી એક પરમ શુદ્ધ પવિત્ર શુદ્ધ ભાવ જાણવામાં આવતો નથી ત્યાં સુધી હે જીવ વ્રત તપ સંયમ અને શીલ એ સર્વ સર્વ અકૃતાર્થ છે, અસફળ છે, વ્યર્થ છે. હજારો વર્ષ સુધીના વ્રત તપમાં રહે, 28 મૂળગુણનું અખંડ પાલન કરે, નિરતિચાર, એક દોષ કોઈ ન ગાડી શકે એટલું નિર્દોષ પાલન કરે. આજે ગુરુદેવશ્રી કીધું ને જે સંયમ ધર્મની ચર્ચા આવી, એમાં શું કીધું બોલો? શું ગજબ! સમ્યક દ્રષ્ટિ ભાવલિંગી મુનિરાજ ને સહજપણે આ પ્રવૃત્તિઓ હોય છે, પરંતુ અંદરમાં અભિપ્રાય એક સમય માટે પણ એવો નથી કે આ જીવને હું બચાવી શકું, એની રક્ષા કરી, રક્ષા થઈ જાય છે એ વાત અલગ છે, પરંતુ રક્ષા કરી શકું એવા અભિપ્રાય સહિત પ્રવૃત્તિ નથી. એટલે માટે એ નિશ્ચય સંયમપૂર્વકનો વ્યવહાર થયેલો છે. અને દ્રવ્યલિંગી મિથ્યા રહેશે, હું કરી શકું છું, હું બચાવી શકું છું, હું રક્ષા કરી શકું છું, એવી મિથ્યા માન્યતા સહિત છે. એટલે મિથ્યાત્વ છે. ભલે બારમાં શુભ ભાવ છે, શુભ ક્રિયા છે, દ્રવ્યલિંગ છે, પરંતુ આપણે એમાં અનંત વાર એ રૂપે પરણીને પણ મિથ્યાત્વ અકબંધ રહી ગયું, કારણ કે એ પર દ્રવ્ય અને પર ભાવનું કર્તૃત્વ ના છૂટ, કર્તૃત્વ ના છૂટ. બહુ ગજબ છે. જો હવે આગળ પુણ્ય પાપ બંને સંસાર છે, આત્મ જ્ઞાન જ મોક્ષનું કારણ છે. પુણ્યથી જીવ સ્વર્ગ પામે છે અને પાપથી નરકવાસ પામે છે. કેટલી સરળ ગાથાઓ છે બધી, જો હે, મિથ્યાત્વ સહિતનો પુણ્ય, મિથ્યાત્વ સહિતનો પાપ ભાવ, એ શું છે બોલો? સ્વર્ગ નરક ચાર ગતિના બંધનું કારણ છે. પુણ્યથી જીવ સ્વર્ગ પામે છે અને પાપથી નરકવાસ પામે છે. પુણ્ય પાપ એ બંનેને છોડીને જો આત્માને જાણે તો શિવવાસ પામે. ત્રણ ત્રણ કીધા ને, નરકવાસ, સ્વર્ગવાસ અને શિવવાસ, ત્રણ ત્રણ વાત આવી, નરકવાસ, સ્વર્ગવાસ અને ગજબ. ચલો આટલી વાત આપણે આમાં થઈ. હવે આપણો વિષય જે આપણે લઈએ લીધો છે એને આપણે ચાલુ કરીએ. થોડોક વિષય સમજવા જેવો છે, જો સાંભળજો. આપણે હવે જે પહેલા જે બધું ઊભું કર્યું હતું એ ડોટ્સને આપણે બરાબર જરા કનેક્ટ કરી લઈએ. આ બધી જે ચર્ચા આવી એ ચર્ચામાં મૂળ વાત શું આવી કે ખરેખર તારા સ્વભાવના આશ્રય વગર તું ગમે તેટલા પુણ્ય ભાવ કરે છે ને, સોનાની બેડી હોય કે લોખંડની બેડી હોય, સ્વર્ગવાસ હોય કે નરકવાસ હોય, ચાર ગતિ એ બંધનું કારણ, બંધનનું કારણ બંધ છે કે નહીં બોલો? કોઈ જેલ, જેલ હોય ને જેલ, કોઈ એસી જેલ હોય, ફાઈવ સ્ટાર હોટેલ જેવી જેલ હોય તો ત્યાં ગમે કે ના ગમે બોલો? જેલ એ જેલ છે, બંધન એ બંધન છે. અને આપણે બહુ ઇઝીલી બોલીએ ને 31 સાગર અને 2 સાગર, 4 સાગર, 5 સાગર, આપણને એક કલ્પના સુધા નથી કે એક સાગરમાં કેટલા વર્ષ અને કેટલો કાળ વીતી જાય. આવા કેટલા કેટલા સાગરો નું આયુષ્ય લઈને આપણે ચાર ગતિમાં પરિભ્રમણ કર્યું. ગુરુજીએ 2-3 દિવસ પહેલા થોડુંક પંચ પરાવર્તનને ટચ કર્યું હતું. તમને અગર ખ્યાલ આવ્યો હોય તો નરકમાં જાય છે, 10,000 વર્ષનું આયુષ્ય છે, જગન્ય જગન્ય દસ સામ્રાજ્ય જરા વિષય, 10,000 વર્ષનું આયુષ્ય છે અને પછી 10,000 વર્ષ એમને એકદમ સ્ટાર્ટ કરી નાખ્યું, એક સમય બે સમય, પણ ખરેખર એનો એક હજુ પોઈન્ટ છે. પોઈન્ટ કયો છે? 10,000 વર્ષમાં જેટલા સમય છે બોલો, 10,000 વર્ષમાં કેટલા સમય, 10,000 વર્ષમાં કેટલા સમય, એ 10,000 વર્ષમાં જેટલા સમય છે એટલી વાર એ પહેલી નરકમાં 10,000 વર્ષનું આયુષ્ય લઈને પહેલા તો જન્મશે. સમજાયું ન સમજાયું? 10,000 વર્ષમાં જેટલા સમય છે, ફોર એક્ઝામ્પલ 10,000 વર્ષમાં 1,00,000 સમય છે, સમજવા માટે 10,000 વર્ષમાં 1,00,000 સમય છે, તો 1,00,000 વાર 10,000 વર્ષનું આયુષ્ય લઈને પહેલી નરકમાં એ જીવ 10,000 વર્ષનું આયુષ્ય લઈને એ 1,00,000 વાર પહેલા તો ત્યાં જન્મ લેશે. હવે પતી ગયું, પછી 10,000 વર્ષ એક સમય, 10,000 વર્ષ બે સમય, 3 સમય. હવે આ તો છે ને બધી કલ્પનાની બહારની વસ્તુ છે. એક સમય બે અને આવા પરાવર્તન આપણે અનંત વાર કર્યા છે. એક સમય, બે સમય, ત્રણ સમય, ચાર સમય, એમ કરતા કરતા 11,000 વર્ષ, 12,000, 13,000, 14,000 એમ કરતા કરતા એક સાગર, બે સાગર, ત્રણ સાગર, એક સમય, ત્રણ સાગર, બે સમય, ત્રણ સાગર, ચાર સમય, ત્રણ સાગર, પાંચ સમય, એમ કરતા કરતા પાંચ સાગર, છ સાગર, સાત સાગર, એક સમય, બે સમય, ત્રણ સમય, એમ કરતા કરતા 21 સાગર, 22 સાગર, એમ કરતા કરતા 33 સાગરો પમ, એક સમય, બે સમય, ત્રણ સમય કરીને આપણે 33 સાગરો પમનો આયુષ્ય લઈને નરકમાં અનંતવાર જન્મ્યા છે. સમજાય છે? થોડુંક થોડીક ભાવભૂમિ પણ ભૂંજાવી જોઈએ, થોડી જ્ઞાન સાથે વૈરાગ્યમય તણતી પણ હોવી જોઈએ. અનંતકાળ સંસારમાં અધ્યેય તત્વને ભૂલીને જીવ અનંતકાળથી દુઃખી થાય છે. ચલો ઠીક છે. તો આ તો વિદેશી શું, તમે 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 સમજો, વિદેશીને કર્ણાયોગનું પણ કેટલું અગાધ જ્ઞાન હતું. એમ અમતા મને રોજ કંઈક ને કંઈક મોકલે, યુગ વિદેશી આજે આ લીધું, આ લીધું, આ લીધું. એટલે ગજબનું ચારેવાની યોગનું જ્ઞાન વિદેશી નતું, અને જીવન પણ ચારેવાની યોગમય હતું. એક લીમડો કોઈ તોડતો હોય ને ત્યાં ખ્યાલ છે ને, તો રોકે અરે નહીં તોડો, એમાં તારા ભૂતકાળના અનંત માતા પિતા છે અને ભવિષ્યના અનંત સિદ્ધ છે. આવી તો અકારણ કરુણા હતી. તમે જુઓ કે જ્ઞાનીની પણતી જુઓ. કૃપાળુ દેવ જયારે માતા ઓલી દૂધી દૂધીની છાલ, ત્યારે એમને લાગે કે આ શું કરી રહ્યા છો, એટલી અંદરથી અકારણ કરના જીવો પ્રત એ સહજ આવે છે. કોઈ એમાં કોઈ કરતા ભાવ નથી કે ચાવી દઈએ કે આમ કરી દઈએ, સહજ એ કારણ કરુણા જ્ઞાનીઓને આવ્યા વગર રહેતી નથી. જો હવે આપણે આગળ વધીએ, આપણે જે વિષય આપણે ચાલુ કર્યો છે એમાં એને પૂરું કરીને આગળ વધીએ. આપણે વાત કરી હતી જીવ અને નિજ, કાર્ય જીવ અને કારણ જીવને ઉભા કર્યા હતા ને. પછી કાર્ય જીવની આપણે અંતરણ ત્રણ વિશેષતા લીધી હતી. સામર્થ્ય હવે જરા વિષય ઉપયોગ એકાગ્ર આજે બધું સમજાશે. એમાં આપણે વિતરાગતા લીધી, વિતરાગતા લઈને આપણે થોડા પાછળ ગયા કે પૂર્ણ વિતરાગતા પ્રગટ થાય એની પહેલા, વિતરાગતાની એની પહેલા વિતરાગતાની વૃદ્ધિ હોય, વિતરાગતાની શરૂઆત હોય, અને વિતરાગતાની શરૂઆત સમ્યક દર્શન પૂર્વક હોય, અને એવું સમ્યક દર્શન હમણાં હું વર્તમાનમાં પ્રગટ કરી શકવામાં સમર્થ છું. કારણ કે એ જે કારણ જેના આશ્રયથી કાર્ય પણ હું પ્રગટ થયું, એ કારણ મારી પાસે પણ એવું છે. આ ડોટ્સ બધા મેચ થઈ ગયા, થઈ ગયા. વિતરાગતાથી ગયા પાછળ, પાછળ ગયા પહેલેથી લઈને ચોથામાં આવ્યા, ચોથેથી લઈને આપણે આગળ વધીને 12મા સુધી આવ્યા. હવે મેં તમને બે ત્રણ પ્રશ્ન પૂછ્યા હતા અને થોડી ચર્ચા કરી હતી. આપણે શું ચર્ચા કરી હતી? કોઈ પણ અનાદિકાલીન મિથ્યાદ્રષ્ટિ જીવ જયારે સમ્યક ધારણ કરે તો કર્મની અપેક્ષાએ સમ્યક દર્શનના ત્રણ પ્રકાર છે. છો મારી સાથે બધા? ઔપશમિક, શાયોપશમિક અને શાયિક. તોરેબેન પકડજો, સમજાશે. તો અનાદિકાલીન જે મિથ્યાદ્રષ્ટિ જીવ છે એ પાંચ લબ્ધિ પૂર્વક, હને પાંચ લબ્ધિ પૂર્વક એ પ્રથમોપશમ સમ્યક્ત પ્રગટ કરે છે. આટલી વાત થઈ. હવે પ્રથમોપશમ સમ્યક્તનો કાળ તો એક અંતર્મુહૂર્તનો છે. હવે આપણે એમ એમ લઈએ છીએ, અઝ્યુમ કરો કે પ્રથમોપશમ સમ્યક્તનો કાળ એક અંતર્મુહૂર્તનો છે, એમાંથી શાયોપશમિક સમ્યક્ત થઈ ગયો. હવે એ જીવ શાયોપશમિક સમ્યક દ્રષ્ટિ થઈ ગયો. આગળ જો આમાં સમજો, એ તો પોતાના સ્વભાવનો આશ્રય લે છે. પર્યાયમાં અને કર્મમાં થવા યોગ્ય યોગ્યતા પ્રમાણે કાર્ય થાય છે. આટલું સમજો. જીવનું કર્તવ્ય શું છે? જીવનો પુરુષાર્થ શું છે? હું જાયત આત્મા પરમાત્મા સ્વરૂપ છું એવો નિર્ણય કરો. દૂધને ગળ્યું કરવું હોય તો તમારું કર્તવ્ય શું છે? એમાં સાકર નાખો. સાકર નાખશો તો દૂધ ગળ્યું થયા વગર રહેશે. ચલો હવે એ શાયક શ્રમિક સમ્યક દ્રષ્ટિ જીવ આગળ ગુણસ્થાનમાં આગળ વધે છે, અને આપણે લીધું છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં એ જીવ આવ્યો શાયોપશમિક સમ્યક્ત સહિત. બરાબર, શોર્ટમાં પૂરું કરું છું, તમને આખી વાત પકડાઈ જશે. શાયોપશમિક સમ્યક્ત દ્રષ્ટિ જીવ છઠ્ઠા સાતમામાં ઝૂલતા સાતમા ગુણસ્થાનમાં આવ્યો એમ સમજો. સમ્યક્ત કયું છે? શાયોપશમિક. હમણાં બરાબર છે, સાતમા ગુણસ્થાનમાં આવ્યો. સાતમા ગુણસ્થાનમાં કેટલા ભેદ છે? બે ભેદ છે. કયા કયા બે ભેદ છે? સ્વસ્થાન અપ્રમત અને સાતિશય અપ્રમત. બરાબર છે. સ્વસ્થાન એટલે શું આશીષભાઈ? સ્વસ્થાન અપ્રમત એટલે શું? કે છઠ્ઠા સાત સ્વસ્થાન છઠ્ઠા સાતમામાં ઝૂલતા રહે એને કહેવાય સ્વસ્થાન. હજારો વાર, હજારો વાર છઠ્ઠા સાતમામાં ઝૂલતા રહે મુનિરાજ એને સ્વસ્થાન. સ્વસ્થાનમાંથી સાતિશયમાં આવે તો સાતિશયમાં આવે ત્યારે એ શાયોપશમિક સમ્યક દ્રષ્ટિ જીવ શાયોપશમિક સમ્યક્ત સાથે શ્રેણી ના ચડી શકવાના કારણે ત્યાં સહજ જ પણ કરવું ના પડે. અગેન સહજપણે એ શાયોપ્શમિક દ્વિતીયોપ્શમ યા તો શાયિકમાં કન્વર્ટ થઈ જાય. આટલી વાત સમજાઈ ગઈ. હવે પહેલી સિચ્યુએશન લો, દ્વિતીયોપ્શમ સમ્યક દ્રષ્ટિ જીવ આઠમા ગ્રહસ્થાનથી શ્રેણી ચડશે. તો સમ્યક તો કયું છે? તમને હાર પડતું તો છોડી દો, બોલો જલ્દી. સમ્યક તો કયું છે? દ્વિતીયોપ્શમ થયું ને, થયું ને દ્વિતીયોપ્શમ. તો દ્વિતીયોપ્શમ સમ્યક દ્રષ્ટિ જીવ શ્રેણી ચડશે. આખી યાત્રા ખાલી સમજી તો એક વાર તો સાંભળી લો, યાદ ન રહે તો કઈ નહીં, પણ ખાલી અહીંયાથી એટલો ભાવ લઈને જજો. મને યાદ ન રહ્યું કઈ જે કીધું, તો મને એટલો ભાવ અંદરમાં ભાવનું ભાષણ થયું કે આ બધા ભાવ રૂપે હું અલ્પકાળમાં પરિણમવાનો છું. એટલો આનંદ લઈને જજો. ખ્યાલ આવે છે? આમાં આમાં કોઈ ટેન્શન અને ભાર લઈને નહીં જતા. ચલો દ્વિતીય ઓપ્શન સમય દ્રષ્ટિથી ઉપશમ શ્રેણી ચડશે. હવે દ્વિતીય ઓપ્શન કર્યું છે એટલે દર્શન મો ત્રણ અને અનંતાનુબંધી ચાર નો ઉપશમ છે. મેં તમે ત્રણ ગ્લાસ ઉભા કર્યા હતા ને, તો સાત નો તો ઉપશમ છે અને શ્રેણી ચડે છે તો એકવીસ નો ઉપશમ. દ્વિતીય ઉપશમ ઉપશમ શ્રેણી ચડશે તો અગિયારમાં જશે. જો કેટલું સરસ બધું સમજાય છે. સમજાય ને કેમ ના સમજાય? તો અગિયારમાં ગયા કારણ કે કર્મનો ઉપશમ થતો થતો આગળ મોક્ષ માર્ગમાં જીવ વહેતો છે. હી ડઝન્ટ હેવ એની ચોઈસ, ગિવન અ ચોઈસ કઈ. મુનિરાજને બોલો, તમને ઉપશમ ચડ્યું છે કે શપક? બોલો શું શું વિચાર? અરે ભાઈ એવું કઈ ન હોય. મેં તમને કીધું તું ત્રણ કારણની યોગ્યતાનો સમૂહ વિશ્વ છે, બસ એ એ પણ ધ્યાનમાં રાખજો. હવે દ્રવ્યાનયોગના સિદ્ધાંતને લઈને કર્ણાનયોગ ભણશો ને, હું તમને ગેરંટી આપું છું તમે એક એક વાતને સાંભળતા સમજતા ઉછળી પડશો. એક એક પર્યાયની યોગ્યતા સિદ્ધ થાય છે કે નહીં બોલો, થાય છે કે નહીં બોલો. હવે એ અગિયારમાં ગુણસ્થાનમાં પહોંચ્યા તો મને કહો, મારે પોઈન્ટ એ અહીંયા કેવો છે કે અગિયારમાં ગુણસ્થાનમાં દ્વિતીયોપ્શમ સમ્યક દ્રષ્ટિ જી ઉપશમ શ્રેણીને ઉપશમ શ્રેણી ઉપર આરૂઢ થઈને અગિયારમાં ગુણસ્થાનમાં પહોંચતા, જે સાતનો તો ઉપશમ થયો તો દ્વિતીય ઉપશમ સમ્યક વખતે, અને અગિયારમાં બીજી એકવીસ પ્રકૃતિ, ટોટલ અઠ્યાવીસ છે ને, તો એકવીસ પ્રકૃતિનો શું થયો પ્રીતિભાભી? ઉપશમ. છે સત્તામાં પોઈન્ટ એ છે, કોઈ પણ કર્મ સત્તામાં હોય હે, ઉદયમાં ના એવો હોય, કોઈ પણ એટલે અહીંયા મૌન્ય મૌન્ય સત્તામાં છે, ક્ષય નથી થયો પણ ઉદય નથી. મૌન્યનો ઉદય નથી, ઉદય નથી, ના દર્શનમો ન ચારિત્રમો. એકવીસે એકવીસ, સત્યાવીસ અઠ્યાવીસે અઠ્યાવીસ નો, અરે બોલો અઠ્યાવીસ નો કચરો બધો નીચે ગ્લાસમાં દબાયેલો છે તો ઉપરનું પાણી કેવું છે? મને એટલી અંદરથી એમ થાય કે કેવી વ્યવસ્થા છે. બોલો એકવીસ અઠ્યાવીસ સોરી અઠ્યાવીસ નો ઉપશમ અને બીજા સાતનો. હવે કેટલા છે કર્મ? કેટલા છે ટોટલ? આઠ છે ને. અરે પ્રભુ કર્મ કેટલા છે? આઠ. તો સાત, અરે સોરી, એક મૌન્ય કર્મનો ટોટલ ઉપશમ કયા ગુણસ્થાનમાં આવ્યા? અગિયારમાં. કઈ શ્રેણી ચડ્યા? ઉપશમ. સમ્યક તો કયું? દ્વિતીય ઉપશમ. અઠ્યાવીસ નો ઉપશમ, ગુણસ્થાન અગિયાર. બોલો આટલું બધું તો આવડી ગયું. હવે સાતનું શું છે? બોલો ત્યાં સાતનું શું છે? બોલો ઈતુભાઈ, સાત કર્મનું શું છે? બીજા જ્ઞાનાવણીય દર્શનાવણીય અંતરાય મૌનીય વેદનીય આયુ, મૌન્ય નહીં, જ્ઞાનાવણીય દર્શનાવણીય અંતરાય વેદનીય આયુ નામ અને ગોત્ર. સાતનો ઉદય છે. ઓહો, સાતનો ઉદય, એકનો ક્ષય એકનો નથી, ક્ષય એકનો નથી. સાતનો ઉદય, એકનો ઉપશમ, અને એ સમય બારમા ગુણસ્થાન વર્તી મુનિરાજ જેવી પૂર્ણ વિતરાગતા ભોગવે એવી જ અંતર મુરત માટે એ અગિયારમા ગુણસ્થાન વર્તી મુનિરાજ વિતરાગતાનો અનુભવ કરે. યા બટ 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 એક અંતર મુરત માટે. હવે એક એક કંઈક બોલીશ ને તો ઘણા બધા હલી જશે. અહીંયા બોલું, અગિયારમા ગુણસ્થાનમાંથી પછી નિયમથી એક અંતરમુહૂર્તનો કાળ પૂરો થશે ને, તો મને કહો હવે પહેલા કારણ કહો, અગિયારમા ગુણસ્થાનમાંથી જીવ નીચે કેમ આવે? આ નીચે આવશે કે નહીં? નિયમથી આવશે કે નહીં? અચ્છા ચલો બોલો, નીચે કેમ આવશે? ઉપશમ છે નો ઉદય. વેરી ગુડ, બરાબર છે, બરાબર છે. આઈ 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 ડોન્ટ વોન્ટ ધીસ આન્સર. આપણને એવું છે, બધાને એવું છે કે નીચે ઉપશમ હતો એનું શું થયું? પ્રભુ એવું નથી. અગિયારમાં હવે સાંભળજો પારુલબેન, તમે આન્સર આપવા માટે તત્પર છો એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે, એ પણ બહુ સારું છે. અર્ધા તો બોલે છોડોને જે ઉપશમ થાય ઉદય આપણને. કાલે આદરણીય રજનીભાઈ આવ્યા હતા ને, અમે હમણાં થોડા સમય પહેલા બિજોલિયા હતા, બિજોલિયા તો એમનું વ્યાખ્યાન હતું, એમનું સ્વાધ્યાય હતું. એટલે એમને સભામાં એટલે પહેલા ક્યાંક હતું એમને બિજોલિયામાં કીધું. એટલે હું એક વાર ગયો હતો ક્યાંય, તો બહુ બધા યંગસ્ટર આગળ બેઠા હતા, એક છોકરો બેઠો હતો જેને આખી શિબિર સ્પોન્સર કરી. હવે એ કે મેં એક પ્રશ્ન પૂછ્યો એને કે બોલ બેટા કાર્ય ઉપાદાનથી થાય કે નિમિત્તથી થાય, એને પ્રશ્ન પૂછ્યો કે બોલ બેટા કાર્ય ઉપાદાનથી થાય કે નિમિત્તથી થાય. તો યંગસ્ટરે જેને પછી સન્માન સમારોહ કરવાનો હતો, બધું કાર્યક્રમ પાછળ હતો, તો કે જો પંડિતજી સાંભળો, કાર્ય ઉપાદાનથી થાય તો એમને વાંધો નથી, અને કાર્ય નિમિત્તથી થાય તો મને વાંધો નથી, અને કાર્ય ઉપાદાન નિમિત્ત દેવ મળીને કરે તો મને વાંધો નથી, અને કાર્ય ના થાય તો એ મને વાંધો નથી. તમને પોણો કલાક આપ્યો છે, તમે પોણો કલાક પૂરો થાય એટલે ઉભા થઈ જશો. રજનીભાઈ કે વેરી ગુડ, એ તમે જે બોલો છો અમે સાંભળીએ છીએ, તમે સંભળાવો અમે. અરે પ્રભુ એવું નહીં કરતા, ફીલ કરો, ફીલ કરો. મને કયો અધ્યારમાં ગ્રહસ્થાનમાંથી નીચે આવવાના કારણ શું છે? બોલો ગ્રહસ્થાન વાળા પાછળ, હા બોલો બોલો, જરા અવાજ તો આવે જોઈએ ને. કારશય અને ભવશય, અગિયારમાં ગુણસ્થાનમાંથી નીચે આવે છે એક અંતર મુહૂર્ત પૂરો થતા પૂર્ણ વિતરાગતાને પૂર્ણ સુખને ભોગવ્યા પછી. કેન યુ ઇમેજિન કારશય એન્ડ ભવશય, ટુ રીઝન્સ યુ અન્ડરસ્ટેન્ડિંગ. અગર એ અંતર મુહૂર્તનો કાર પૂરો થઈ ગયો તો નીચે આવશે, ત્યાં કોઈ કર્મનો ઉદય ઉપર આવતો નથી ને ત્યાં કોઈ રાજદેશના પ્રણામ થતા. સમજો જરા, મને તો ગમે એમ કણાનિયોગ ભણો અને દ્રવ્યાનિયોગ સાથે જોડો તો સોનામાં સુગંધ ભરી જાય એવી વાત થઈ જાય. તો કારશયો હો, એ અંતર મુહૂર્તનો કાર પૂરો થઈ ગયો તો એ મુનિરાજે નિયમથી નીચે આવશે. દસ નવ આઠ છ સાત છ, છઠ્ઠા સાતમામાં જૂટા રહેશે. એ કારશય ભવશય 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 બોલો, એ અગિયારમાં ગુણસ્થાનના કાળમાં જ અગર મુનિરાજનું આયુષ્ય પૂર્ણ થઈ ગયું, શું ગજબ બોલો. અગર આયુ પૂર્ણ થઈ જાય તો અગિયારમાં ગુણસ્થાનમાંથી પડીને એ નિયમથી દેવગતિ વૈમાનિક દેવમાં જશે, અને અગિયારમું ગુણસ્થાન જશે અને વિગ્રહ ગતિના પહેલા સમય મુનિરાજ ચોથા ગુણસ્થાનમાં આવી. કોણ, મારો પોઈન્ટ અહીંયા છે, દ્રવ્યા નિયમને જોડો. કોણ આ એક એક ખચિત નિશ્ચિત પર્યાયોને કરતા છે? જો શૈલી એમ બધું લખે છે, તમે લખશો ને, મારી પાસે આજે પણ ઘરે 50-60 એનું છે, શું કહેવાય એને, નોટબુક્સ ભરેલી. લખી લખીને કરો, તમને એકદમ બેસી જશે અને મનમાં આવશે. સમજાય? બે કારણ, કાળશય અને ભવશય. હવે બોલું, અગિયારમાં ગુણસ્થાનમાંથી નીચે આવીને એ જીવ છઠ્ઠા સાતમામાં જૂટા રહે. હવે પાછો અગર પુરુષાર્થ ઉપડે તો એ ક્ષપક્ષિણી માંડીને એ જ ભવમાં મોક્ષે જઈ શકે, અને મોક્ષ જતા પહેલા ઉપશમ શ્રેણી કેટલી વાર માનશે? બોલો, ચાર વાર. મોક્ષ જતા પહેલા ઉપશમ શ્રેણી ચાર વાર માનશે. હા, એક જ ભવમાં નહીં, જયારે પણ મુનિ અવસ્થા લે, નોટ ઇન વન ભવ, ગુડ યુ ક્લિયર, નોટ ઇન વન ભવ, એની ટાઈમ વેન મુનિ અવસ્થા લે અને શ્રેણી ચડે તો ચાર વાર, ચાર વાર. એક ભવમાં બે વાર, એક ભવમાં ચાર વાર નહીં, એક ભવમાં બે વાર. ત્રીજી વાર ચડશે તો શપક. પોઈન્ટ સમજાય છે? અચ્છા, બીજી વાત, ચલો હવે આગળ લઈએ આપણે વાતને. હવે ત્રણ પ્રશ્ન, બોલો બીજી વાર, તમારા આન્સર્સ કાલે આવ્યા હતા એક અર્જનના, ત્રણ પ્રશ્ન મેં પૂછ્યા હતા. બોલો, હવે એના આન્સર વિચાર્યા તમે? પછી આપણે થોડું સરળ લઈએ એટલે તમને પણ ખ્યાલ આવે. ત્રણ પ્રશ્ન ફટાફટ આન્સર આપું છું. જે મૌન્ય કર્મ છે એનો બંધ કયા ગુણસ્થાન સુધી, એનો ઉદય કયા ગુણસ્થાન સુધી, અને એની સત્તા કયા ગુણસ્થાન સુધી, એકવાર ફટાફટ કહી દઉં છું, પછી એના પર વિસ્તારથી આપણે ચર્ચા પછી કરશું. મૌન્ય કર્મનો બંધ નવમા ગુણસ્થાન સુધી, દસમા ગુણસ્થાનના સ્વંજ, ખાલી પહેલા લખી લો, મૌન્ય કર્મનો બંધ, સોરી, હા, બંધ નવમા સુધી, ઉદય દસમા સુધી, અને સત્તા અગિયારમા સુધી. સત્તા કીધી ને આપણે, સત્તા અઠ્યાવીસે અઠ્યાવીસની સત્તા કીધી કે નહીં? અગિયારમામાં, બારમામાં નહીં, અગિયારમામાં સત્તા, દસમા સુધી ઉદય, કારણ કે દસમામાં મૌનીયનો ઉદય છે ને, સ્વંજ્વલન સૂક્ષ્મ લોભ નો ઉદય છે, એટલે દસમાના અંત સુધી અબુદ્ધિપૂર્વક નો સ્વંજ્વલન કશાય નો ભાવ પરિણતિમાં છે. કેવળ જ્ઞાન ગમ્ય છે તો ઉદય દસમા સુધી, સત્તા અગિયારમામાં, અને બંધ થશે નવમા સુધી. સાંભળો, એક પોઈન્ટ સાંભળો, આગળ વધીએ. દસમા ગુણસ્થાનમાં અબુદ્ધિપૂર્વક નો સૂક્ષ્મ સંજલન કશાયના ભાવમાં એવી તાકાત નથી કે નવીન મૌનીય કર્મનો બંધ કરી છે. પોઈન્ટ સમજાયો? અગર ત્યાં બંધ થશે તો પછી છૂટશે ક્યારે? લોજિક. તો નવમાં સુધી બોલો, યાદ રહેશે એટલું, નવમાં સુધી બંધ, દસમા સુધી ઉદય, અગિયારમાં સુધી સત. અગર અગિયારમાં જાય તો, કારણ કે શપથ શ્રેણી માનશે તો પછી એનો શય કરતા જશે. ક્લિયર? એટલું થઈ ગયું? એટલું નિયતિબેન ખ્યાલ આવ્યો? નવમાં સુધી બોલો એકવાર, નવમાં સુધી બંધ, દસમામાં ઉદય, દસમાના અંત સમય સુધી ઉદય, અને દસમાનો અંત સમય પૂરો થયો. અગિયારમામાં ગયા તો વિતરાગી, બારમામાં ગયા તો વિતરાગી. અગિયાર અને બારમાં ફરક એટલો છે કે અગિયારમામાં અઠ્યાવીસનો ઉપશમ છે અને બારમામાં અઠ્યાવીસનો શય છે. એક ગ્લાસમાં કચરો નીચે બેઠેલો છે અને એક ગ્લાસમાં કચરો. થઈ ગઈ એટલી વાત? બધું હવે આખું ક્લિયર થઈ ગયું? હવે આ ડોટ આપણે કનેક્ટ કરી નાખ્યા. હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ પર જઈએ. નેક્સ્ટ પોઈન્ટ શું છે? સર્વજ્ઞતા. હવે આ લઈએ. જો હવે અહીંયા જે ફ્લો ચાર્ટ આવશે ને, એ ફ્લો ચાર્ટ જોજો. સર્વજ્ઞતાનો ફ્લો ચાર્ટ આવશે. આવ્યો? આવશે હમણાં. જો સર્વજ્ઞતા, સર્વજ્ઞતા. હવે બીજું વિશેષણ લઈએ. હવે આ બહુ જબરજસ્ત છે. જો કેવડી ભગવાન સર્વજ્ઞ થયા. હવે સાંભળજો ધ્યાનથી. કેવડી ભગવાન, હવે હા, આ બહુ એક ઇમ્પોર્ટન્ટ વાત. વિતરાગતા પૂર્વક જ સર્વજ્ઞતા પ્રગટ થશે. સમજાય છે? બારમા અને સ્થાનમાં આ એક નિયમ યાદ રાખજો. કોઈ પણ જીવને કેવળ જ્ઞાન વિતરાગતા વગર પ્રગટ ના થાય. કારણ કે રાગ દ્વેષનો ભાવ હોય અને સર્વજ્ઞતા પ્રગટ થઈ જાય તો તુફાન મચી જશે. ફરી સમજાય છે? ખ્યાલ આવે છે? એટલે એક ક્રમ છે. પાછળ જોઈજો આપણે. પાછળ સર્વજ્ઞતા પ્રગટ થઈ એની પૂર્વ વિતરાગતા, પૂર્ણ વિતરાગતા પ્રગટ થાય એની પહેલા એની વૃદ્ધિ, વૃદ્ધિ પહેલા એની શરૂઆત, અને વિતરાગતા ચાલુ થાય એ સમ્યક દર્શન સહિત. સમ્યક દર્શન પ્રગટ થશે પાંચ લબ્ધિ પૂર્વક. પાંચ લબ્ધિમાં જીવ આવશે સ્વાધ્યાય, તત્વ નિર્ણય, તત્વ વિચાર પૂર્વક. ક્રમ આખો સમજાયો? સમજાય છે? શોર્ટમાં, સ્વાધ્યાય, તત્વ વિચાર, તત્વ નિર્ણય અને તત્વની રૂચિ વાળો જીવ પાંચ લબ્ધિ, પાંચ લબ્ધિ પૂર્વક સમ્યક દર્શન, સમ્યક દર્શન સાથે વિતરાગતા શરૂ થઈ, વિતરાગતાની આગળ ગુણસ્થાનમાં વૃદ્ધિ થઈ, વૃદ્ધિ થતા પૂર્ણતા થઈ, પૂર્ણતા થતા સર્વજ્ઞતા, સર્વજ્ઞતા થતા સિદ્ધ થઈ. અરે ભૂલો યાર, ગજબ છે. અને કોના આશ્રય થી? સર્વજ્ઞતા, વિતરાગતા, પૂર્ણતા, સમ્યક દર્શન, એની વૃદ્ધિ, સંવર, નિજરા, મોક્ષ, ગુણસ્થાનમાં આગળ વધુ કોના આશ્રયે? ધ્યેય તત્વનાશ, ધ્યેય તત્વનાશ. બાધક દશામાં પણ એ ધ્યેય તત્વ છે કે નહીં બોલો? જે પરિણતિ એને નથી જોતી એ બાધક, જે પરિણતિ એને જોયે છે સાધક, જે પ્રગતિમાં ઉગ્ર 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 વધે છે સાધકની વૃદ્ધિ અને પૂર્ણતા થાય છે એ સાધ્ય. મને કહો, હજી એક નવો પોઈન્ટ ખ્યાલમાં છે જે સાંભળો છો. હું જરા બીજી રીતે કહું છું. આ વિશ્વમાં સૌથી ઓછી સંખ્યાવાળા દ્રવ્ય કયા? બોલો જલ્દી, જલ્દી બોલો. ધ્યેય તત્વને સમજાવું છું. બહુ ગજબ છે. હા, આ વિશ્વમાં સૌથી ઓછી, થોડો વિચાર કરો, તમે સમય આપું છું. આ વિશ્વમાં, મારો પ્રશ્ન એકદમ ધ્યાનથી સાંભળો. આ વિશ્વમાં છ દ્રવ્યમય લોક છે ને, સૌથી ઓછી સંખ્યાવાળા દ્રવ્ય કયા? બોલો ભાઈ, બોલો આશીષભાઈ, બોલો બોલો સમ્યક બેટા. આ મારો પ્રશ્ન, આ વિશ્વમાં સૌથી ઓછી સંખ્યાવાળા દ્રવ્ય કયા? અરે વાહ, વેરી ગુડ. ધર્મસ્તિકાય, અધર્મસ્તિકાય, એક્સિલન્ટ. જોરદાર તાલી જરા પાડી લો આ લોકો માટે. એટલે તાલી પાડવામાં શું કંજૂસી કરો છો યાર? ધર્મસ્તિકાય, અધર્મસ્તિકાય અને આકાશ દ્રવ્ય. સમજાયું? ધર્માસ્તિકાય એક છે ને, એ પ્રભુ જૈન સિદ્ધાંત પ્રવેશિકાનો પ્રશ્ન પૂછો.
ધર્મ શિકાયત છે કે નહીં? મારો પ્રશ્ન બરાબર પૂછ્યું તો કે મેં પ્રશ્નમાં કઈ રોંગ પૂછ્યું હતું? બરાબર પૂછ્યો તો કે નહીં? સૌથી ઓછી સંખ્યા વાળા દ્રવ્ય કયા? ધર્માસી. વેરી ગુડ, આઈ એમ વેરી હેપી કે આન્સર આવ્યો. ધર્માસિકાય અધર્માસિકાય એક, ધર્માસિકાય એક, અધર્મસિકાય એક, અને આકાશ પણ એક. લોક અલોક એક જ છે, અખંડ છે, બરાબર છે. ચલો હવે હવે આગળ, આના કરતા વધારે સંખ્યા વાળા દ્રવ્ય કયા? કાળ દ્રવ્ય. વેરી ગુડ, અરે વાહ, જબરજસ્ત. કારણ કે કાળ દ્રવ્ય અસંખ્યાત છે, અસંખ્યાત છે. જલ્દી આગળ એક શબ્દ. અરે વાહ, વેરી ગુડ. લોક પ્રમાણ અસંખ્યાત. અસંખ્યાત લોક પ્રમાણ નહીં, આપણે ચર્ચા કરી હતી, શું ગજબ ચર્ચા હતી. લોક પ્રમાણ અસંખ્યાત, લોક પ્રમાણ અસંખ્યાત કાળ દ્રવ્ય. ચલો એનાથી વધારે, અરે ના, હા હા, એનાથી વધારે જીવ દ્રવ્ય. એનાથી વધારે, અરે સાંભળો, લોક પ્રમાણ અસંખ્યાત કાળાનું કરતા વધારે કોણ? જીવ દ્રવ્ય. જીવ દ્રવ્ય કરતા વધારે, એક્સિલન્ટ, જીવ દ્રવ્ય કરતા વધારે પૂદગલ દ્રવ્ય. બરાબર સમજાયું એટલું? પૂદગલ દ્રવ્ય સૌથી વધારે છે ને સંખ્યામાં, જીવ કરતા આનંદ ગુણે વધારે છે કે નહીં? તો પૂદગલ દ્રવ્ય જીવ દ્રવ્ય કરતા પણ વધારે. પૂદગલ દ્રવ્ય કરતા વધારે, એક્સિલન્ટ. પૂદગલ દ્રવ્ય કરતા વધારે ત્રણ કાળના સમય, અને ત્રણ કાળના સમય કરતા વધારે આકાશ દ્રવ્યના પ્રદેશ, અને આકાશ દ્રવ્યના પ્રદેશ કરતા વધારે મારા આત્મામાં અનંત ગુણો. સમજાયું આખું રાઉન્ડ ક્યાં આવ્યું? બોલો સમીરભાઈ. આકાશ દ્રવ્ય કરતા વધારે, આકાશના પ્રદેશ કરતા વધારે મારા આત્મામાં અનંત ગુણો છે કે નહીં? અને અનંત ગુણનો ધારક અભેદ આત્મા, એ દ્રષ્ટિનો વિષય ભગવાન આત્મા, કારણ પરમાત્મા, ખરેખર ધ્યેય તત્વ જ આ સાધક સાધ્ય દશાનો દાતાર છે. સમજાય છે? આ રીતે મહિમા કરવાની. કેટલા, એટલે સૌથી વધારે સંખ્યા આખા વિશ્વમાં કોની? કે ગુણોની, મારા આત્મામાં રહેલા અનંત ગુણોની. આપણને એની પણ કલ્પના નથી કે કેટલા ગુણથી ભરેલો હું અભેદ આત્મા છું. સમજાય છે? હવે જો આપણો સમય થવા આવ્યો છે, હું છ શબ્દ પાછા મૂકું છું. છ શબ્દ સર્વજ્ઞતાને લઈને. પહેલા સર્વજ્ઞ કોને કહેવાય? સર્વજ્ઞ કોને કહેવાય? સર્વજ્ઞ. સર્વ, સર્વ પ્લસ જ્ઞ. સર્વ, સર્વ ને જ્ઞ એટલે, જ્ઞ એટલે જાણનાર. જ્ઞ એટલે જાણ. પૂરું કરું ને? પાંચ મિનિટ, પાંચ મિનિટ પૂરું કરું છું. સમય છે ને? પાંચ મિનિટ. સર્વ પ્લસ જ્ઞ, સર્વ ને જાણનાર. બરાબર છે? ઓહો, વિતરાગતા પૂર્વક એક અંતર ગુણતનો કાળ બારમા ગુણસ્થાનનો પૂરો થયો. બારમા ગુણસ્થાનમાંથી તેરમામાં જશે ને? આ તો બધાને ખ્યાલ આવે છે ને? બારમાનો કાળ પૂરો. બારમા ગુણસ્થાનમાં ઉત્તમ ઉત્તમ અંતર આત્મા હતા. કોણ હતા? મુનિરાજ હતા. ક્યાં હતા? વન જંગલમાં હતા. કોણ? સમજાય છે? વન જંગલમાં બિરાજમાન મુનિરાજ, ઉત્તમ અંતર આત્મા, બારમા ગુણસ્થાન ધારી, પૂર્ણ વિતરાગતાના ભોગનાર હતા. પણ હજી જ્ઞાનમાં ક્ષેપક્ષમ દશા હતી. સમ્યક તો કહ્યું? શાયિક. ચારિત્ર યથાખ્યાત, અને જ્ઞાન સમ્યક જ્ઞાન પણ અલ્પજ્ઞતા હતી. ક્ષેપક્ષમ જ્ઞાન હતું ને? બારમું ગુણસ્થાન છે, ચદમજ દશા. હવે શું થયું? તેરમામાં પ્રવેશ કરતા જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અંતરાયનો ત્રણનો એક સાથે અભાવ થયો, અને અનંત ચતુષ્ટયમાં ભારી થયા. હવે એમની સર્વજ્ઞતા શું પ્રગટ થયું? શું પ્રગટ થયું? અંદરમાં જે સર્વજ્ઞ સ્વભાવ હતો, હવે લોકાલોકને જાણવાની જે શક્તિ હતી, સર્વજ્ઞ શક્તિ હતી, એ શું થયું? તો કે શક્તિ પ્રગટ થઈ, એ શક્તિ પર્યાયમાં ખીલી. ક્યાંથી આવી એ શક્તિ? બારમાનો વ્યય થયો એટલે આવી, જ્ઞાનાવાણીઓનો ક્ષય થયો એટલે આવી, લોકાલોક છે એટલે આવી. મને કહો, બે કિલોમીટર કોઈ બે ફ્રેન્ડ ચાલતા ચાલતા બે કિલોમીટર ચાલ્યા, અને અચાનક એમની પાસે બે કૂતરા પડ્યા. હવે ભાગતા ભાગતા વીસ કિલોમીટર દોડ્યા, એ વીસ કિલોમીટર દોડ્યા એ શક્તિ ક્યાં? કૂતરામાંથી આવી. વીસ કિલો દોડતા ગયા, કૂતરા પાસે છે, દોડે છે, દોડે છે, દોડે છે, દોડે છે. બોલો ક્યાંથી આવી? મને કહો, રસ્તામાંથી આવી? કૂતરામાંથી આવી? ક્યાંથી આવી દોડવાની શક્તિ? આઈ યુ અન્ડરસ્ટેન્ડિંગ? તો અલ્પ જ્ઞાન હતું, અલ્પ જ્ઞાનમાંથી શું થયું? પૂર્ણ જ્ઞાન. તે પૂર્ણ જ્ઞાન આવ્યું ક્યાંથી? પૂર્ણ સ્વભાવના આશ્રય. શું 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 ગજબ શેખો. ચલો હવે છ શબ્દ મૂકું છું, હવે આપણે સર્વજ્ઞતાને કાલે લેશું. ભગવાનની સર્વજ્ઞતા અહીંયા આવી ગયું ચાટ, એકવાર જોઈ લો શું આવે છે. ભગવાનની સર્વજ્ઞતા એનો નિર્ણય કરતા સેકન્ડ સ્ટેપ વિશ્વ વ્યવસ્થા અને વસ્તુ વ્યવસ્થાનું જ્ઞાન, અને એનો નિર્ણય થતા ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય, અને ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય થતા અકર્તા સર્વજ્ઞ કારણ સ્વભાવનો આશ્રય. તમે સમજો આ ખરેખર જીવન જીવવાની કળા છે, આ આર્ટ ઓફ લિવિંગ છે. ભગવાનની સર્વજ્ઞતા આપણને આપણા સર્વજ્ઞ સ્વભાવ સુધી પહોંચાડે, એમની સર્વજ્ઞતાનો નિર્ણય અને અહીંયા સર્વજ્ઞતાની દ્રષ્ટિ ના થયું બને નહીં. બિકોઝ એમની સર્વજ્ઞતાનો નિર્ણય થયો એટલે શું નિર્ણય થયો? વિશ્વની વ્યવસ્થાનો નિર્ણય થયો. શું નિર્ણય થયો? વસ્તુની વ્યવસ્થાનો નિર્ણય થયો. શું નિર્ણય થયો? એમના જ્ઞાનમાં જાતિ અપેક્ષાએ છ દ્રવ્ય, સંખ્યા અપેક્ષાએ અનંત દ્રવ્યની ત્રિકારવર્તી ખચિત નિશ્ચિત પર્યાયોની જેમ છેમ જ્ઞાન થાય છે કે નહીં બોલો. તો એ સમજતા શું થયું બોલો? એ સમજતા અહીંયા સમજાયું કે એક દ્રવ્યની પર્યાયમાં હું ફેરફાર કરી શકવામાં સમર્થ નથી. તમે કેટલા પણ ઊંચા નીચે થાવ પણ પૂરું થવાનું હશે ત્યારે જ થશે, કારણ કે એ પણ શું છે કરું છું પૂરું. ખ્યાલ આવે છે? તો આખી એક ચેનલ સમજાય, ચેનલ સમજાય. આપણી સર્વજ્ઞ સ્વભાવની અંદરમાં પ્રતીતિ થાય એમાં પ્રબળ હેતુ છે ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય. ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય થશે વસ્તુ વ્યવસ્થા અને વિશ્વ વ્યવસ્થાનું જ્ઞાન થતા, અને વસ્તુ અને વિશ્વ વ્યવસ્થાનું જ્ઞાનનો મૂળ આધાર ભગવાનની સર્વજ્ઞતા છે, ભગવાનની સર્વજ્ઞતા છે. તમે જો એક સર્વજ્ઞતાનો નિર્ણય કરીએ અને આપણે આખા દિવસ દરમિયાન અનાકુળ, શાંત, નિરાકુળ અને અકર્તાના જોરમાં ના રહીએ તો કેજ હર વસ્તુ યાદ આવશે. અમે બહાર નીકળીએ ને, રિક્ષા મળે ના મળે, તરત જ સાચી કહું છું, તમે પ્રેક્ટિકલ કરો, તરત જ અંદરથી જ એ બેકગ્રાઉન્ડમાં એ સર્વજ્ઞતાનો નિર્ણય ઘડી ઘડી વિકલ્પમાં ના કરવો પડે, એ બેકગ્રાઉન્ડમાં ચાલતો હોય, એ જે સમય મળવાનું હશે ને જે ઉભી રહેવાની હશે એ જ ઉભી રહેશે. કદમે 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 તમને અંદરમાં અનાકુળ, નિરાકુળ અને શાંતિ પ્રદાન કરવા વાળો આ સર્વજ્ઞતાનો નિર્ણય છે, સર્વજ્ઞ સ્વભાવની ઉર્જતા છે. હવે આના ઉપર તો કલાકો બોલી શકો, કારણ કે ક્રમબદ્ધ પર્યાય અને સર્વજ્ઞતાની સિદ્ધિ એ ન્યાયશાસ્ત્રનો મુખ્ય વિષય રહ્યો છે, મુખ્ય વિષય રહ્યો છે. સમજાય છે? આની ચર્ચા આપણે હવે વિશેષ કરશું, સમય આપણો થઈ ગયો.
5 મિનિટ ભગવાન બેસવી.
જય જીનેન્દ્ર. શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ અંતર્ગત અખિલ વિશ્વ ઓનલાઈન પાઠશાળા